વાર્તા 136 સંમત 1970ના ફાગણ સુદ 9ને રોજ સવારે સભામાં સ્વામી નારાયણ સેવકદાસજીએ કહ્યું, જે કાલે આપે પછાડીઓની વાત કરી હતી તે પછાડીઓ પોતાની મેળે તૂટે નહીં, માટે એને તોડનારા જોઈએ. ત્યારે બાપાશ્રી બોલ્યા, જે તોડનારને છોડનાર તૈયાર છે પણ વિશ્વાસ નથી, તેથી છોડનારાના વચન મનાતાય નથી ને પોતાના ઠરાવ મુકાતાય નથી, છતાં મૂર્તિની માગણી કરે છે. માટે સર્વ એષણાનો ત્યાગ કરીને મૂર્તિમાં પહોંચવાનો વેગ રાખવો, પણ જીવને પંચ વિષયમાં માલ મનાણો છે, તે છોડાતો નથી, તે છે તો નર્ક જેવા, પણ મોહે કરીને માલ મનાય છે. પછી સ્વામી ઘનશ્યામ જીવનદાસજીએ કહ્યું, જે એ પંચ વિષય થકી રક્ષા કરજો. ત્યારે બાપાશ્રી બોલ્યા, જે ધોકા લઈને ઊભા રહેવાય તો એ વિષયરૂપી લૂંટારાનો શો ભાર છે, પણ વાણિયાની પેઠે ફોસી થઈને બેઠા હોય તો લૂંટી જાય. એક વાણિયો રાત્રિએ માર્ગમાં જતો હતો, તેને આંકડાનો છોડ હાલતો જોઈને બીક લાગી ને વિચાર કરવા માંડ્યો, જે જો હશે કોળી નાળી તો 13% કુલ્લી તારી, અને જો હશે ઠૂંઠારો તો હું છું મરદ મુછાડો, એમ થાય છે. પણ જો સ્વભાવને દબાવી વર્તે તો બહુ સુખિયા થઈ જાય. સ્વભાવ જીત્યા વિના મહાપ્રભુજીના સુખની ઈચ્છા રાખવી તે તો વલખા છે, પણ જીવના સ્વભાવ એવા છે જે પંચ વિષયની સહાયમાં રહે છે પણ તેની સાથે વૈર કરતા નથી, અને પોતાને અનેક જન્મ લેવા પડે તેનો વિચાર કરતા નથી. સ્વભાવનોને શિષ્યનો પક્ષ રાખે છે ને મૂર્તિની માગણી કરે છે, માટે બાંધણા સર્વે તોડીને મૂર્તિ માંગવી તો આપનારા તૈયાર છીએ. અમારી કાકરવાડીમાં બાવળિયો હતો, તેને પાડવા માંડ્યો, પણ એક મૂળ વળગી રહ્યું હતું તેથી પડ્યો નહીં. જ્યારે એ મૂળ કપાણું ત્યારે એની મેળે પડી ગયો. એમ જ્યારે પંચ વિષયરૂપી મૂળને કાપી નાખે ને સર્વ એષણાઓનો ત્યાગ કરે ત્યારે એની મેળે મૂર્તિના સુખમાં રહેવાય. આવા જોગમાં જ્યારે વાસના ટળી નહીં ત્યારે બીજે ક્યાં ટળશે? આ સભા જેવી બીજે સભા નથી, માટે તુચ્છ એવા સ્વભાવનો ત્યાગ કરવો. સ્વભાવનો શો ભાર છે જે એ આપણને દબાવી જાય? આ જીવ બધા નિયમ લે છે, પણ ધ્યાન કરવાનું નિયમ કોઈ લેતા નથી. આજ તો આ મોટાના જોગથી લાભ મળે છે તેનો માપ થાય એવું નથી. પછી વળી સ્વામી નારાયણ સેવકદાસજીએ કહ્યું, જે કૃપા કરીને આપના સર્વ આશ્રિતોની પછાડીઓ છોડી નાખો. ત્યારે બાપાશ્રી બોલ્યા, જે મોટા તો છોડવા તૈયાર છે, પણ મોટા આગળ નિષ્કપટ થાય તો છોડે, પણ ઠરાવ છોડાતા નથી, તેથી તુચ્છ પદાર્થને અર્થે મહારાજની આજ્ઞા લોપીને હેરાન થવાય છે. વાતો મૂર્તિની કરાય ને બાંધણા તો તોડવા નથી. મોટા મુક્તો તપ કરીને શ્રીજી મહારાજને રાજી કરવાની રીત બતાવી ગયા છે, માટે તેમ કરવું. અંતઃકરણ તો પાડા જેવા છે, તેને પંચ વિષયરૂપી રાતબ ખવરાવીને વકરાવે છે, ને પછી મૂર્તિનું સુખ લેવા ઈચ્છે છે તે ક્યાંથી મળે? શ્રીજી મહારાજે તો વર્તમાન ધરાવતી વખતે સર્વે પાપ લઈને ચિંતામણી રૂપી પોતાની મૂર્તિ સોંપી છે, તો પણ પાપરૂપ વાસના ભેળી કરે છે ને તુચ્છ પંચ વિષય આગળ પાસે લાચાર થાય છે. પછી વળી સ્વામીએ પૂછ્યું, જે અત્યારથી નિષ્કપટ થાય તો આગલું પાપ બળે કે નહીં? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે ફેર પાછા એ રસ્તે ન ચાલે તો બળે, અને પાછા જો એ રસ્તે ચાલે તો બમણા વળગે. જાણતા છતાં આજ્ઞામાં ફેર પાડે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું નથી, માટે સૌની હારે ત્રોહ કરવું નહીં. મહારાજને અને મોટાને તો સર્વેને સુખિયા કરવા છે, પણ જેમ વૈદ નિરોગી કરવા ઔષધ આપે છે પણ જો કરી ન પાડે તો વિસ્ફોટક થઈ જાય, તેમ જન્મમરણ રૂપી રોગ ટાળવા સત્સંગમાં આવ્યા છે તે જો આજ્ઞારૂપી કરી ન પાડે તો જન્મમરણ રૂપી રોગ ટળે નહીં, માટે મોટા જેમ કહે તેમ કરવું. જ્યારે ત્યારે બાંધણા તોડ્યા વિના છૂટકો નથી, ને નહીં તૂટે ત્યાં સુધી જન્મમરણ ટળવાનું નથી. આવા જોગમાં સ્વભાવ ટળતા નથી તે મહિમામાં, શ્રદ્ધામાં ને નિશ્ચયમાં ખામી છે. મોટાના વચનમાં વિશ્વાસ હોય તો શ્રીજી મહારાજનું વચન જરાય લોપાય નહીં. મોટાનો સિદ્ધાંત તો મૂર્તિમાં રસબસ થઈ રહેવું એ જ છે. આજ તમને સુખ મળ્યું છે તે કોઈને મળ્યું નથી ને મળશે પણ નહીં. મહારાજને મુક્ત પ્રત્યક્ષ હોય ત્યારે ઓળખવા બહુ કઠણ છે. વેદાંતાનંદ બ્રહ્મચારી ભુજમાં હતા, તેમણે શ્રીજી મહારાજની પ્રસાદી લીધી નહોતી. તેમને સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કહ્યું, જે તમે શ્રીજી મહારાજની પ્રસાદી જમ્યા નહોતા ને આજ થાળની પ્રસાદી કેમ જમો છો? પછી બહુ જ પસ્તાવો કર્યો, જે મેં મહારાજને વિશે મનુષ્ય ભાવ પરઠ્યો, તે બહુ ખોટ આવી. વાર્તા 136 પૂર્ણ.